એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે એમ સમજો ને કે આપણી આ ડિજિટલ દુનિયાની પાછળ રહીને બધું ચલાવે છે, પણ મોટાભાગે આપણી નજરથી દૂર રહે છે.
બરાબર.
એ વિષય છે મેટાડેટા.
ખરેખર. અને આ ચર્ચા માટે આપણે જેફરી પોમરાન્સના પુસ્તક મેટાડેટાના બે સારાંશોનો આધાર લઈ રહ્યા છીએ. આ પુસ્તક શું કહેવાય, આપણને સમજાવે છે કે આ અદ્રશ્ય રચના ખરેખર છે શું,
અને આજે આ સમજવું શા માટે આટલું જરૂરી છે, એમ કે આપણી આસપાસ માહિતીનો ધોધ વહી રહ્યો છે નહીં?
અરે હા, બધે જ. ગૂગલ સર્ચથી લઈને સોશિયલ મીડિયા ફીડ સુધી, ઓનલાઈન ખરીદી, મનોરંજન, બધું જ.
બધું જ ક્યાંક ને ક્યાંક આ મેટાડેટા પર જ આધાર રાખે છે.
બરાબર. એવું સમજો ને કે મેટાડેટા એ ડિજિટલ દુનિયાનું વ્યાકરણ છે.
વ્યાકરણ, રસપ્રદ સરખામણી છે.
હા, જેમ ભાષા સમજવા વ્યાકરણ જોઈએ, તેમ આ માહિતીના યુગને, આ આખી ડિજિટલ સિસ્ટમને સમજવા માટે મેટાડેટાની સમજ જરૂરી છે.
એ આપણને માહિતી શોધવા, ગોઠવવા અને એનો અર્થ સમજવામાં મદદ કરે છે.
એટલે આ ખાલી ટેકનિકલ વાત નથી.
ના, બિલકુલ નહીં. આપણી જાણકારી અને દુનિયાને જોવાની દ્રષ્ટિને પણ એ પ્રભાવિત કરે છે.
તો ચાલો આ રસપ્રદ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ. શરૂઆત લેખક જેફરી પોમેરાન્સના પરિચયથી કરીએ.
હા, ચોક્કસ. આ ક્ષેત્રમાં એમનું નામ ઘણું જાણીતું છે.
એવું મેં પણ સાંભળ્યું છે.
હા, સ્ત્રોતો મુજબ તેઓ માહિતી વિજ્ઞાનના નિષ્ણાત પ્રોફેસર છે, સિમોન્સ યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિના એટ ચેપલ હિલ. આવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે જોડાયેલા રહ્યા છે. એમની પાસે પીએચડી છે આ વિષયમાં.
અને એમની કુશળતા મુખ્યત્વે શેમાં છે?
મુખ્યત્વે માહિતીનું સંગઠન, એટલે કે ઇન્ફોર્મેશન ઓર્ગેનાઇઝેશન, ડિજિટલ લાઇબ્રેરીઓ અને પેલું જ્ઞાન સુધી પહોંચવાની જે સિસ્ટમ્સ હોય છે એમાં.
અચ્છા, પણ એમના દ્રષ્ટિકોણમાં એવું શું ખાસ છે? બીજા નિષ્ણાતોથી એ કઈ રીતે અલગ પડે છે? એમની ખાસ વાત એ છે કે તેઓ ઇતિહાસ અને વર્તમાનને એક સાથે જુએ છે.
એટલે
એમનું જે લાઇબ્રેરી સાયન્સનું જ્ઞાન છે ને, એ એમને પ્રાચીન પુસ્તકાલયોમાં જે રીતે વર્ગીકરણ થતું હતું, ત્યાંથી લઈને આજના ગૂગલ અને સોશિયલ મીડિયાના અલ્ગોરિધમ સુધી મેટાડેટા કેવી રીતે વિકસ્યું એ સમજવામાં મદદ કરે છે.
ઓહ, એટલે ખાલી ટેકનોલોજીની વાત નથી.
ના, એના સામાજિક અને માનવીય પાસાઓને પણ એ ખૂબ ઊંડાણથી સમજે છે.
એટલે કે કોઈ વસ્તુનું વર્ણન કરવું, ધારો કે કોઈ પુસ્તકનું કે કોઈ ઘટનાનું, એ ખાલી તથ્યો નથી લખવાના.
ના, એમાં આપણા મૂલ્યો, આપણા દ્રષ્ટિકોણ, આપણી માન્યતાઓ પણ ભળેલી હોય છે. પોમેરાન્સ એવું માને છે.
આ રસપ્રદ છે.
તદ્દન. તેઓ ટેકનિકલ કોન્સેપ્ટ્સને બહુ ચોકસાઈથી સમજાવે છે, પણ સાથે સાથે સામાન્ય લોકો સમજી શકે એ રીતે રજૂ પણ કરે છે. આજે એમનો ડ્યુઅલ પર્સ્પેક્ટિવ છે ને, ટેકનિકલ અને સામાજિક, એ જ એમને મેટાડેટાના વ્યાપક પાસાઓની ચર્ચા કરવા સક્ષમ બનાવે છે.
લેખકનો આ પરિચય જ વિષયને વધુ ઇન્ટરેસ્ટિંગ બનાવે છે. ચાલો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. પોમેરાન્સ મૂળ શું કહેવા માંગે છે આ પુસ્તકમાં?
પુસ્તકનો જે મુખ્ય તર્ક છે એ છે કે મેટાડેટા ખાલી ડેટા વિશેનો ડેટા નથી, ડેટા અબાઉટ ડેટા. એનાથી કંઈક વધારે છે.
શું વધારે છે?
એ આપણા આ માહિતી યુગનું અદ્રશ્ય પણ, શું કહેવાય, પાયાનું માળખું છે. એક એવી સિસ્ટમ છે સંકેતો અને વર્ણનોની, જે આપણને માહિતીના આખા સમુદ્રમાંથી કંઈક શોધવા, એને સમજવા, એનું સંચાલન કરવા અને જુદી જુદી માહિતીને જોડવામાં મદદ કરે છે.
એટલે કે માહિતીનો જે આટલો બધો ધોધ છે એમાં વ્યવસ્થા લાવવાનું કામ કરે છે.
બરાબર. પોમેરાન્સ કહે છે કે આજના યુગમાં જ્યાં ચારે તરફથી માહિતીનો મારો છે, ત્યાં વ્યવસ્થા લાવવાનું મુખ્ય કામ મેટાડેટા કરે છે. અને આ કંઈ નવી વાત નથી.
એમ?
હા, પુસ્તકાલયો તો સદીઓથી આ જ કરતા આવ્યા છે ને. અને આજે આપણે સોશિયલ મીડિયા પર જે હેશટેગ વાપરીએ છીએ, હેશટેગ કરીને, એ પણ આ જ સિદ્ધાંત પર કામ કરે છે.
હા, સાચી વાત.
તો પુસ્તકનો મુખ્ય હેતુ આજે ઘણીવાર આપણે ધ્યાનમાં નથી લેતા, પણ બધે જ હાજર છે એવી વિભાવનાના મહત્વને સામે લાવવાનો છે.
અને આ પુસ્તક MIT પ્રેસની એસેન્શિયલ નોલેજ સિરીઝનો ભાગ છે, એટલે એ ખાસ વિશાળ વાચક વર્ગ માટે લખાયું હશે, ખરું ને?
ચોક્કસ. એટલે જ એની ભાષા અને સમજૂતી એવી રાખી છે કે માહિતી વિજ્ઞાનના સ્ટુડન્ટ્સ હોય કે સોફ્ટવેર ડેવલપર્સ, કન્ટેન્ટ ક્રિએટર્સ હોય કે પછી આપણા જેવા કોઈ પણ જિજ્ઞાસુ વ્યક્તિ હોય જે જાણવા માંગે કે આ ડિજિટલ દુનિયા પાછળ શું ચાલી રહ્યું છે.
બધા માટે ઉપયોગી છે.
હા, એ બહુ મૂળભૂત વ્યાખ્યાથી શરૂ કરે છે અને પછી મેટાડેટાના મુખ્ય કાર્યો સમજાવે છે. સંસાધન શોધ એટલે કંઈક શોધવું, સંગઠન એટલે ગોઠવવું, અને આંતર સંચાલન ક્ષમતા એટલે જુદી જુદી સિસ્ટમ એકબીજા સાથે વાત કરી શકે. એ
ચાલો હવે થોડું વધુ ઊંડાણમાં જઈએ. પુસ્તકના કેટલાક મુખ્ય પ્રકરણો કે વિભાગોની વાત કરીએ. શરૂઆતમાં મેટાડેટા શું છે એ કેવી રીતે સમજાવ્યું છે?
પહેલા પ્રકરણમાં લેખક પેલી ડેટા વિશે ડેટાવાળી વ્યાખ્યાથી આગળ જાય છે. એ કહે છે કે મેટાડેટા એ કોઈપણ સંસાધન જેમ કે પુસ્તક, ફોટો, ગીત વિશેનું એક માળખાગત નિવેદન છે. સ્ટ્રક્ચર્ડ સ્ટેટમેન્ટ.
માળખાગત નિવેદન, ઉદાહરણ આપશો?
હા, જેમ કે આ પુસ્તકના લેખક છે જેફરી પોમરાન્સ. અહીંયા લેખક છે એ સંબંધ બતાવે છે, એક સ્ટ્રક્ચર આપે છે માહિતીને. જૂના જમાનામાં લાઇબ્રેરીમાં કાર્ડ કેટલોગ હતા ને?
હા, પેલું લાકડાનું ખાનું ને અંદર કાર્ડ્સ.
બસ એ જ. એ કાર્ડ પુસ્તક નહોતું, પણ પુસ્તક વિશેની માહિતી હતી. શીર્ષક, લેખક, વિષય, જેથી આપણે પુસ્તક શોધી શકીએ, એ મેટાડેટા હતું.
સમજાઈ ગયું. અને પછી મેટાડેટાના પ્રકારોની વાત આવે છે?
હા, પુસ્તક મુખ્ય ત્રણ પ્રકાર સમજાવે છે. આપણે એક ડિજિટલ ફોટોના ઉદાહરણથી સમજીએ તો સહેલું પડશે.
હા, કહો.
પહેલું વર્ણનાત્મક, ડિસ્ક્રિપ્ટિવ, જે ઓળખ અને શોધવામાં મદદ કરે. ફોટા માટે એનું શીર્ષક, કેપ્શન, કીવર્ડ્સ, કોણે પાડ્યો એ ફોટોગ્રાફરનું નામ, આ બધું. આ શું છે એ સવાલનો જવાબ આપે.
બરાબર. બીજો પ્રકાર?
બીજો માળખાકીય, સ્ટ્રક્ચરલ, જે બતાવે કે માહિતી પોતે કેવી રીતે ગોઠવાયેલી છે, ભાગો વચ્ચે શું સંબંધ છે. જેમ કે કોઈ ઈ બુક હોય તો એમાં પ્રકરણો કયા ક્રમમાં છે, અનુક્રમણિકા ક્યાં છે, એ બધું. આ કેવી રીતે ગોઠવાયેલું છે એનો જવાબ.
અને ત્રીજો?
ત્રીજો વહીવટી. આ સંસાધનના મેનેજમેન્ટમાં મદદ કરે. એના પાછા પેટા પ્રકાર છે, જેમ કે ટેકનિકલ માહિતી, ફાઇલ કયા પ્રકારની છે, જેપીજી, પીએમજી, રિઝોલ્યુશન શું છે, કયા કેમેરાથી ફોટો પડ્યો.
અચ્છા.
પછી સંરક્ષણ માટેની માહિતી, એટલે કે લાંબા સમય સુધી સાચવી રાખવા માટે શું જરૂરી છે. અને છેલ્લે અધિકારો, રાઇટ્સ, એટલે કે કોપીરાઇટ કોનો છે, વાપરવાના નિયમો શું છે, વગેરે.
ઓહ, એટલે એક જ ફોટા સાથે આટલા બધા પ્રકારના મેટાડેટા જોડાયેલા હોઈ શકે છે.
બરાબર. મેટાડેટા કોઈ એક વસ્તુ નથી, પણ જુદા જુદા હેતુઓ માટે ભેગી કરાયેલી અલગ અલગ પ્રકારની માહિતીનો સમૂહ છે.
આ ખરેખર રસપ્રદ છે. હવે આગળ ધોરણોની વાત આવે છે. મને લાગે છે આ ખૂબ મહત્વનું હશે.
અત્યંત મહત્વનું. વિચારો, જો દરેક વ્યક્તિ કે દરેક સિસ્ટમ પોતાની મરજી મુજબ જ વર્ણન કરે તો પછી માહિતીની આપ લે કેવી રીતે થાય?
હા, એ તો ગોટાળો જ થઈ જાય.
એટલે જ સહિયારા નિયમો અને માળખા જોઈએ, જેને મેટાડેટા સ્કીમા અને ધોરણો કહે છે. આ નિયમો નક્કી કરે કે કઈ માહિતી લેવાની, કયા સ્વરૂપમાં નોંધવાની, એના નામ શું રાખવા, બધું જ.
જેમ કે પેલું તમે કહ્યું, પુસ્તકાલયો માટે માર્ક સ્ટેન્ડર્ડ છે, કે પછી વેબ માટે ડબલિન કોર.
બરાબર. ડબલિન કોર વેબ માટે બહુ જાણીતું અને સરળ ધોરણ છે. એમાં 15 મુખ્ય મુદ્દાઓ છે, જેમ કે શીર્ષક, બનાવનાર, તારીખ, વિષય. એ વેબ પર માહિતીની આપલેનો પાયો છે. એવી જ રીતે ફોટા માટે EXIF સ્ટાન્ડર્ડ હોય, પુસ્તક ઉદ્યોગ માટે ઓનિક્સ હોય, દરેક ક્ષેત્રના પોતાના ધોરણો હોય છે.
એટલે આ ધોરણો એક પ્રકારના કરાર જેવું થયો.
હા, સામાજિક અને તકનીકી કરાર, જે માહિતીના વૈશ્વિક આદાન પ્રદાનને શક્ય બનાવે છે. એવું સમજો ને કે ડેટાની દુનિયાની લિંગ્વા ફ્રેન્કા છે, એક કોમન ભાષા.
સમજાઈ ગયું. હવે વેબ પર મેટાડેટા કેવી રીતે કામ કરે છે, ખાસ કરીને ગૂગલ જેવા સર્ચ એન્જિન, અને પેલું લિંક્ડ ડેટા જેવું કંઈક કહ્યું હતું તમે?
હા, જુઓ, વેબ પોતે જ મેટાડેટા દ્વારા ગોઠવાયેલો એક વિરાટ ડેટાબેઝ છે એમ કહી શકાય. ગૂગલ કે બીજા સર્ચ એન્જિન શું કરે છે, એ વેબ પેજીસના મેટાડેટા, જેમ કે એનું શીર્ષક શું છે, એમાં કયા કીવર્ડ્સ છે, એનું વર્ણન શું છે, જે આપણે ઘણીવાર HTML કોડમાં, ટાઇટલ કે મેટા ટેગમાં જોઈએ છે, એ બધું પહેલાથી ભેગું કરીને એક ઇન્ડેક્સ બનાવે છે.
અને આપણે જ્યારે સર્ચ કરીએ ત્યારે એ ઇન્ડેક્સમાં શોધે છે.
બરાબર. એટલે જ SEO, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશનમાં આ મેટાડેટાનું આટલું મહત્વ છે.
અને પેલું લિંક્ડ ડેટા અને સિમેન્ટિક વેબ, એ શું છે?
એ આનાથી પણ એક કદમ આગળ છે. એનો વિચાર એવો છે કે આપણે ખાલી વેબ પેજીસને જ ન જોડીએ પણ માહિતીના નાના નાના ટુકડાઓને અને એમની વચ્ચેના સંબંધોને પણ જોડીએ અને એવી રીતે જોડીએ કે કમ્પ્યુટર પણ એ સંબંધ સમજી શકે.
ઉદાહરણ તરીકે,
જેમ કે ખાલી મેરી ક્યુરી લખેલું પેજ લિંક કરવાને બદલે આપણે એવી રીતે ડેટા બનાવીએ કે મશીન સમજી શકે. મેરી ક્યુરી એ એક વ્યક્તિ છે જેમનો જન્મ વોર્સો શહેરમાં થયો હતો અને જેમણે ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર જીત્યો હતો.
અચ્છા, એટલે માહિતી વચ્ચેના સંબંધોને પણ કોડબદ્ધ કરવાના.
હા, આનાથી જ્ઞાનનું એક એવું વેબ બને છે જેને મશીન પણ વાંચી અને સમજી શકે. ગૂગલનું નોલેજ ગ્રાફ આનું જ એક ઉદાહરણ છે.
વાહ, હવે વાત કરીએ વપરાશકર્તા નિર્મિત મેટાડેટાની, યુઝર જનરેટેડ મેટાડેટા. આ એક મોટો બદલાવ લાગે છે, નહીં?
ચોક્કસપણે ખૂબ મોટો બદલાવ. પહેલાં કેવું હતું કે મુખ્યત્વે નિષ્ણાતો, લાઇબ્રેરિયન, આર્કાઇવિસ્ટ, પબ્લિશર્સ એ લોકો જ મેટાડેટા બનાવતા હતા.
હા, વ્યવસ્થિત રીતે.
હવે આપણે સૌ સામાન્ય વપરાશકર્તાઓ પણ મોટા પાયે મેટાડેટા બનાવી રહ્યા છીએ, જાણીએ અજાણીએ.
કેવી રીતે?
અરે, આપણે સોશિયલ મીડિયા પર હેશટેગ્સ વાપરીએ છીએ ને, એ શું છે? એ યુઝર જનરેટેડ કીવર્ડ્સ છે. એને ટેકનિકલ ભાષામાં ફોક્સોનોમી પણ કહે છે, બોટમ અપ ક્લાસિફિકેશન.
હા, બરાબર. બીજું,
આપણે ફોટા પાડીને અપલોડ કરીએ ત્યારે એમાં લોકેશન ટેગ કરીએ છીએ, જીઓ ટેગિંગ. ફેસબુક પર કોઈ પોસ્ટ લાઇક કરીએ, યુટ્યુબ પર વિડીયો જોઈએ, નેટફ્લિક્સ પર મૂવીને રેટિંગ આપીએ, એમેઝોન પરથી ખરીદી કરીએ, આ બધું જ આપણા વિશે મેટાડેટા જનરેટ કરે છે.
બાપ રે, એટલે આપણે બધા જ મેટાડેટા ક્રિએટર્સ બની ગયા છીએ.
બિલકુલ. પણ આના ફાયદા છે તો પુસ્તક એની સંભવિત નકારાત્મક બાજુઓ પર પણ ધ્યાન દોરે છે.
જેવી કે?
મુખ્યત્વે નિરીક્ષણ અને ગોપનીયતાના મુદ્દાઓ. આપણે આજે ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ છોડીએ છીએ, આપણા લાઇક્સ, આપણે ક્યાં જઈએ છીએ, કોની સાથે વાત કરીએ છીએ, આપણને શું ગમે છે, આ બધો મેટાડેટા ભેગો કરીને આપણી એકદમ વિગતવાર પ્રોફાઇલ બનાવી શકાય છે
અને એનો ઉપયોગ નિરીક્ષણ માટે થઈ શકે છે.
હા, એડવર્ડ સ્નોડેને જે NSAના પ્રોગ્રામ્સની વાત બહાર પાડી હતી એ આનું જ મોટું ઉદાહરણ હતું. એ લોકો ફોન કોલ સાંભળતા નહોતા પણ કોણે કોને ફોન કર્યો, ક્યારે કર્યો, કેટલી વાર કર્યો, ખાલી આટલા મેટાડેટા પરથી જ લોકોના સોશિયલ નેટવર્ક અને સંબંધોનો આખો નકશો તૈયાર કરી લેતા હતા.
આ તો ખરેખર ગંભીર વાત છે. માત્ર મેટાડેટા કેટલું બધું કહી જાય છે.
બરાબર. આ ઉપરાંત પુસ્તક એ પણ ભારપૂર્વક કહે છે કે મેટાડેટા ક્યારે તટસ્થ નથી હોતું. ઇટ્સ નેવર ન્યુટ્રલ.
એ કેવી રીતે?
જો, જ્યારે કોઈ માહિતીનું વર્ણન થાય કે એનું વર્ગીકરણ થાય ત્યારે એમાં હંમેશા માનવીય પસંદગીઓ અને દ્રષ્ટિકોણ સામેલ હોય છે.
જેમ કે કયા શબ્દો વાપરવા, કઈ કેટેગરીમાં મૂકવું.
બરાબર. અને આ પસંદગીઓ બનાવનારના મૂલ્યો, એમની માન્યતાઓ અને ક્યારેક એમના પૂર્વગ્રહો, બાયસેસને પણ પ્રતિબિંબિત કરી શકે છે. દાખલા તરીકે, અમુક ચોક્કસ સમુદાયો કે વિષયોને કેવી રીતે રજૂ કરવામાં આવે છે એમાં આ દેખાઈ શકે.
અને જ્યારે આ જ પૂર્વગ્રહો મોટા ટેક પ્લેટફોર્મ્સના અલ્ગોરિધમનો ભાગ બની જાય ત્યારે
એની અસર ખૂબ વ્યાપક થઈ શકે છે. એ નક્કી કરી શકે છે કે કોનો અવાજ સંભળાય, કઈ માહિતી સહેલાઈથી મળે અને કઈ હાંશિયામાં ધકેલાઈ જાય.
આ મુદ્દો વિચારવા જેવો છે. અને ભવિષ્ય વિશે પુસ્તક શું કહે છે? AI અને મશીન લર્નિંગનો શું રોલ રહેશે આમાં?
પુસ્તક કહે છે કે AI મેટાડેટા બનાવવાનું કામ વધુને વધુ ઓટોમેટિક કરશે. જેમ કે અત્યારે પણ ફેસબુક ફોટોમાં ચહેરા ઓળખીને ટેગ કરવાનું સૂચન કરે છે, કે પછી ન્યૂઝ આર્ટિકલનો વિષય આપોઆપ નક્કી થાય છે.
હા, એ તો છે. એનાથી કામ સહેલું થશે.
ચોક્કસ, કાર્યક્ષમતા વધશે. પણ સાથે પેલો પૂર્વગ્રહનો મુદ્દો અહીં પણ આવે છે. જો AIને ટ્રેન કરવા માટે વપરાતો ડેટા જ પૂર્વગ્રહયુક્ત હોય તો AI પણ એ જ પૂર્વગ્રહો શીખશે અને કદાચ એને વધુ મોટા પાયે ફેલાવશે.
એટલે ભવિષ્યમાં ઓટોમેશન અને માનવીય દેખરેખ વચ્ચે સંતુલન જાળવવું પડશે.
બિલકુલ. વધુ પારદર્શક, વધુ સમાવિષ્ટ, ઇન્ક્લુઝિવ સિસ્ટમ્સ બનાવવાની જરૂર પડશે, એવું પુસ્તક સૂચવે છે.
ખૂબ સરસ. આ બધી ઊંડાણપૂર્વકની ચર્ચા થઈ. આના પરથી ચાલો આપણે કેટલીક મુખ્ય થીમ્સ, કે જે મુખ્ય સંદેશા છે, એને તારવીએ. પહેલો મુદ્દો તો સ્પષ્ટ છે. મેટાડેટા આપણા ડિજિટલ જીવનનું અદૃશ્ય પણ અનિવાર્ય સ્થાપત્ય છે.
હા, એની સર્વવ્યાપકતા એ બધે જ છે. આપણે ઓનલાઈન જે કંઈ કરીએ છીએ, શોપિંગ, બેન્કિંગ, સોશિયલ મીડિયા, મનોરંજન, એની પાછળ ક્યાંક ને ક્યાંક મેટાડેટા કામ કરી રહ્યું છે. આ પુસ્તક એને દૃશ્યમાન બનાવવાનો પ્રયાસ કરે છે.
અને ગુજરાત અને ભારતના સંદર્ભમાં પણ આ બહુ લાગુ પડે છે, કારણ કે આપણે ડિજિટલ પેમેન્ટ્સ, આધાર, ઓનલાઈન શિક્ષણ આ બધા પર વધુને વધુ નિર્ભર થઈ રહ્યા છીએ.
બરાબર. બીજો મુદ્દો છે અંધાધૂંધીમાંથી વ્યવસ્થાનું નિર્માણ. માહિતીના આ વિસ્ફોટના યુગમાં મેટાડેટા જ આપણને રસ્તો શોધવામાં અને જ્ઞાનને વ્યવસ્થિત કરવામાં મદદ કરે છે, પુસ્તકાલયના કેટલોગથી લઈને હેશટેગ સુધી.
ત્રીજો અને મને લાગે છે કે ખૂબ જ નિર્ણાયક મુદ્દો છે, એ છે માનકીકરણની શક્તિ.
હા, ધોરણો. સૈયારા ધોરણો વગર માહિતી અલગ અલગ ટાપુઓ જેવી બની જાય, એકબીજા સાથે વાત જ ન કરી શકે. ડબલિન કોર જેવા ધોરણો જ વૈશ્વિક સ્તરે માહિતીના આદાનપ્રદાનને શક્ય બનાવે છે. એ ખરેખર માહિતી યુગના અદૃશ્ય હીરો છે.
ચોથો મુદ્દો જે મને બહુ રસપ્રદ લાગ્યો એ છે વર્ણનનું લોકશાહીકરણ.
હા, ડેમોક્રેટાઇઝેશન ઓફ ડિસ્ક્રિપ્શન. પહેલા ખાલી નિષ્ણાતો જ કરતા હતા, હવે આપણે સૌ મેટાડેટા બનાવીએ છીએ ટેગ્સ, રેટિંગ્સ, રિવ્યૂઝ દ્વારા.
આપણે જ્યારે ગૂગલ મેપ્સ પર કોઈ જગ્યાનું રિવ્યૂ લખીએ છીએ કે પછી ઝોમેટો પર રેટિંગ આપીએ છીએ,
હા, એ બધું આમાં જ આવે. આનાથી માહિતી વધુ જીવંત, વધુ ડાયનામિક બને છે, પણ સાથે સાથે વધુ વ્યક્તિલક્ષી અને ક્યારેક શું કહેવાય અવ્યવસ્થિત પણ બની શકે છે.
અને પાંચમો ખૂબ જ મહત્વનો સંદેશ જે વારંવાર આવ્યો, મેટાડેટા તટસ્થ નથી.
બિલકુલ, ધ મેટ ઓફ ન્યુટ્રાલિટી. વર્ણન કરવાની ક્રિયામાં હંમેશા પસંદગી અને અર્થઘટન રહેલું છે, અને એ પસંદગી મૂલ્યો અને પૂર્વગ્રહોથી પ્રભાવિત હોઈ શકે છે. આ સમજ આપણને ઓનલાઈન દેખાતી માહિતી, સર્ચ રિઝલ્ટ્સ હોય કે સોશિયલ મીડિયા ફીડ, એને વધુ વિવેચનાત્મક દૃષ્ટિથી જોવામાં મદદ કરે છે.
પુસ્તકમાં કેટલાક એવા વિચારો છે જે ખરેખર યાદ રહી જાય એવા છે. શું આપણે એવા કેટલાક મુખ્ય વિચારો પર ફરીથી નજર કરી શકીએ જે ખરેખર ધારદાર હોય?
હા, ચોક્કસ. એક વિચાર જે મને બહુ ગમ્યો એ છે કે મેટાડેટાને સમજવા માટે આપણે ડેટા વિશે ડેટાથી આગળ વધીને તેને વર્ણનના માળખાગત નિવેદન તરીકે જોવું જોઈએ. આ એની કાર્ય કરવાની રીત પર ફોકસ કરે છે.
બીજો વિચાર ધોરણોના મહત્વ પર ભાર મૂકે છે. માહિતીનો ઇતિહાસ મેટાડેટા ધોરણોનો ઇતિહાસ છે. સહિયારા કરારો વિના આપણી પાસે ડિજિટલ ટાવર ઓફ બેબલ હોત,
એટલે કે માહિતીનો ભયંકર ગોટાળો.
તદ્દન ત્રીજો વિચાર આપણી પોતાની ભૂમિકા વિશે છે, જે આપણે હમણાં જ ચર્ચા કરી. આપણે દરેક હવે મેટાડેટા નિર્માતા છીએ. દરેક હેશટેગ, દરેક જીઓટેગ, દરેક લાઇક વૈશ્વિક માહિતી ઇકોસિસ્ટમમાં ઉમેરો કરે છે. અને ચોથો જે ખરેખર વિચારવા પ્રેરે છે, તટસ્થ મેટાડેટા જેવું કંઈ નથી. શું અને કેવી રીતે વર્ણવવું તેની પસંદગી હંમેશા અર્થઘટન છે. આ પસંદગીઓ નક્કી કરે છે કે કયું જ્ઞાન દૃશ્યમાન બને છે અને કયું છુપાયેલું રહે છે.
અને છેલ્લો જે શક્તિ અને નિયંત્રણના મુદ્દાને સ્પર્શે છે. મેટાડેટાને નિયંત્રિત કરવું એટલે માહિતીની એક્સેસને નિયંત્રિત કરવી. આ જ ડિજિટલ સાક્ષરતા અને જાગૃતિનું મહત્વ સમજાવે છે.
આ બધી સૈદ્ધાંતિક વાતો થઈ, પણ વાસ્તવિક જીવનમાં આ જ્ઞાનનો શું ઉપયોગ? આપણે આ સિદ્ધાંતોને રોજિંદા જીવનમાં કેવી રીતે લાગુ કરી શકીએ?
અરે, ઘણા સ્તરે ઉપયોગી છે. સૌથી પહેલા તો વ્યક્તિગત રીતે આપણે આપણી પોતાની ડિજિટલ ફાઇલો, ફોટા, ગીતો, ડોક્યુમેન્ટ્સ ને વધુ સારી રીતે ઓર્ગેનાઇઝ કરવા માટે આ સિદ્ધાંતો વાપરી શકીએ.
જેમ કે
આપણા કમ્પ્યુટરમાં કે ફોનમાં હજારો ફોટા પડ્યા હોય, જો આપણે એને વ્યવસ્થિત રીતે ટેગ કરીએ, દાખલા તરીકે તારીખ, સ્થળ, પ્રસંગ, કોણ કોણ છે ફોટામાં, તો ભવિષ્યમાં એને શોધવાનું કેટલું સહેલું થઈ જાય. નહીંતર એ ખાલી ડિજિટલ કચરો બની જાય.
હા, એ સાચી વાત છે. મારા ફોનમાં જ હજારો ફોટા છે જે હું ક્યારે ફરી જોતી જ નથી, કારણ કે શોધી જ નથી શકતી.
બરાબર. એ જ રીતે મ્યુઝિક લાઇબ્રેરી કે ડોક્યુમેન્ટ્સને પણ ઓર્ગેનાઇઝ કરી શકાય.
અને વ્યવસાયિક રીતે આનું શું મહત્વ છે?
વ્યવસાયિક રીતે તો ખૂબ જ મહત્વનું છે. જો તમે કન્ટેન્ટ ક્રિએટર છો, બ્લોગર છો કે માર્કેટર છો, તો SEO એટલે કે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન માટે મેટાડેટા, જેમ કે સારા ટાઇટલ, ડિસ્ક્રિપ્શન, કીવર્ડ્સ કેટલું જરૂરી છે એ આ પુસ્તક વાંચીને વધુ સારી રીતે સમજાય.
અને સોફ્ટવેર ડેવલપર્સ કે ડેટા આર્કિટેક્ટ્સ માટે?
એમના માટે તો આ પાયાનું જ્ઞાન છે. સારી અને મજબૂત ડેટાબેઝ સિસ્ટમ્સ કે APIs ડિઝાઇન કરવા માટે મેટાડેટા સ્કીમા અને ધોરણોની સમજ ખૂબ જ જરૂરી છે.
અને એક સામાન્ય નાગરિક તરીકે આ સમજ આપણી ડિજિટલ સાક્ષરતા કેવી રીતે વધારે છે?
ઘણી રીતે. પહેલું તો આપણે ઓનલાઈન જે માહિતી જોઈએ છીએ, જેમ કે યુટ્યુબ કે નેટફ્લિક્સ પર આવતી ભલામણો, એ કેવી રીતે આવે છે એની પાછળનું તર્ક સમજી શકીએ છીએ. એ આપણા જ ભૂતકાળના વર્તન જે મેટાડેટા તરીકે નોંધાયેલું છે પર આધારિત છે.
એટલે આપણને ખબર પડે કે આપણને જે દેખાય છે એ કેમ દેખાય છે.
બરાબર. બીજું, આપણે આપણા ડેટાની ગોપનીયતા વિશે વધુ સજાગ બની શકીએ છીએ. જેમ કે ફોટા અપલોડ કરતી વખતે એમાંથી લોકેશન ડેટા, જે એક પ્રકારનું મેટાડેટા છે, દૂર કરવો કે નહીં એ વિચારી શકીએ. સોશિયલ મીડિયા પર આપણા પ્રાઇવસી સેટિંગ્સને વધુ સારી રીતે સમજી શકીએ.
અને સર્ચ પરિણામો વિશે શું?
આપણે ગૂગલ કે બીજા સર્ચ એન્જિનના પરિણામોને વધુ વિવેચનાત્મક રીતે જોઈ શકીએ. એ સમજાય કે એ કોઈ સંપૂર્ણ ઉદ્દેશ સત્ય નથી, પણ અમુક અલ્ગોરિધમ અને એની પાછળ રહેલા મેટાડેટાનું પરિણામ છે, જેમાં પૂર્વગ્રહો પણ હોઈ શકે છે.
આનાથી આપણી માહિતી શોધવાની રીત વધુ સમજદારીભરી બની શકે.
ચોક્કસ.
તો આ સમગ્ર ચર્ચાના અંતે તમારા માટે મુખ્ય શીખ શું રહી, અથવા કોઈ એવી વાત જેણે તમને આશ્ચર્યચકિત કર્યા હોય?
મારા માટે સૌથી મહત્વની અને હા, થોડી આશ્ચર્યજનક વાત એ હતી કે કેવી રીતે એક દેખીતી રીતે સૂકી અને ટેકનિકલ લાગતી બાબત મેટાડેટાની પાછળ આટલા ઊંડા સામાજિક, સાંસ્કૃતિક અને શક્તિના સમીકરણો જોડાયેલા છે. પહેલી વાત કે મેટાડેટા તટસ્થ નથી, આ વિચાર ખરેખર ખૂબ પ્રભાવશાળી છે. એ આપણને આપણી આસપાસની ડિજિટલ દુનિયાને એક સાવ અલગ જ નજરથી જોવા પ્રેરે છે.
અને મારા માટે મુખ્ય તારણ એ છે કે આ અદૃશ્ય લાગતી રચના આપણા રોજબરોજના અનુભવોને કેટલી હદે આકાર આપે છે. આપણે શું જોઈએ છીએ, શું ખરીદીએ છીએ, કોની સાથે જોડાઈએ છીએ, શું જાણીએ છીએ, બધું જ. અને બીજું, આપણે સૌ કેવી રીતે જાણીએ અજાણીએ પણ આ વિશાળ રચનાના નિર્માણમાં સતત ભાગીદાર બની રહ્યા છીએ. આ સમજ આપણને વધુ જવાબદાર અને સભાન ડિજિટલ નાગરિક બનવા માટે પ્રોત્સાહિત કરે છે એવું મને લાગે છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવું પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.